તારીખ 27-2-1997 ત્રિવદ્રષ્ટિ પ્રકાશ પત્રાંક 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પત્ર ચાલે છે. ગુરુદેવ કહેતે હૈ 17મા પાને નીચે નામીને જ્યાં સ્વરૂપ નિધાન પ્રગટ્યું ત્યાં પર્યાયમાં શરીરમાં નહીં પણ પરિણમનમાં જોવાની આવી જાય છે. નિર્ભયતા અને નિશંકતા થઈ જાય છે. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. વર્તમાન પુણ્યભાવ થાય અને એનું ફળ હજો એવી વાંછા જ્ઞાનીને નથી. ગુરુદેવ શ્રીના પ્રવચનના વચનામૃત ટાંક્યા છે. ગુજરાતીમાં પ્રવચન હશે એટલે એઝ ઇટ ઇઝ. એમણે પોતે હિન્દી લખે છે પણ ગુરુદેવ કહેતે એમ કરીને જે શબ્દો છે તેના તે લીધા છે. કે જ્ઞાનીને જ્યાં સ્વરૂપ નિધાન પ્રગટ્યું, જ્યારથી પોતાનું સ્વરૂપ પ્રગટ થયું છે ત્યારથી પર્યાયમાં પુરુષાર્થનું બળ, જે શક્તિ, મૂળ શક્તિ છે સ્વરૂપની, એનું જોર આવી ગયું છે. એટલે શરીરમાં નહીં, શરીર તો વૃદ્ધ પણ હોઈ શકે પણ પર્યાયમાં યુવાની આવી જાય છે. શું એટલે જોર આવી જાય છે પર્યાયમાં. દ્રષ્ટાંત લઈએ તો સુભાગભાઈનું દ્રષ્ટાંત છે કે સુભાગભાઈ વૃદ્ધાવસ્થામાં હતા અને ડેથબેડ ઉપર હતા, મૃત્યુશૈયા ઉપર. પોતાને ખ્યાલ હતો કે હવે થોડા દિવસો છે અને લગભગ 17 દિવસ પહેલા એમને સ્વાનુભવ થયો ઈડરથી આવ્યા પછી. એટલું બધું જોર હતો કે શરીરને અને માંદગીને ભૂલી ગયા હતા. એ વખતના એમના જે છેલ્લા પત્રો 1-2 કૃપાળુજીને લખાયેલા છે એમાં એમનું જોર જોઈએ તો એમ લાગે કે આમાં વૃદ્ધાવસ્થા દેખાય છે, ક્યાં માંદગી દેખાય છે, ક્યાં એમને હમણાં કેવું જ્ઞાન પ્રગટ કરીશ. અમલાલભાઈને શું કહે છે કે કેવું જ્ઞાન મને પ્રગટવાનું છે ને તને હું બધું પછી કેવું જ્ઞાનમાં જેટલું જણાય એ બધું તમને કે તને કહીશ. હું તમને હમણાં ડિસ્ટર્બ કર મારો, મારી જે સ્વરૂપ એકાગ્રતા છે ને એમાં તું બીજી વાત કરીને તું ડિસ્ટર્બ નહીં કરતો મને. હા હવે હજી તો ચોથું ગુણસ્થાન છે, મુનિદશા આપણી બાકી છે પણ કેવળ જ્ઞાન, સીધું કેવળ જ્ઞાનને પકડવાનું જોર આવ્યા કરે છે. હમણાં જ મને કેવળ જ્ઞાન લઈશ, હમણાં કેવળ જ્ઞાન લઈશ. શું બેનશ્રીને એવું થતું હતું, એ ભૂલી જતો હતા કે આ સ્ત્રી પર્યાય છે અને કેવળ જ્ઞાન ન થાય સ્ત્રી પર્યાયને. કેવળ જ્ઞાન લઈ લઈશ એમ કે, હા એમ બીજાને વાત કરે હું કેવું જ્ઞાન લઈ લઈશ. હવે એમ એમ કેમ થાય છે કે જે માણસને ગરીબી ભોગવી હોય પછી એકદમ પૈસા આવી પડે તો જલ્દી પચાવી ન શકે. પચાવી તો દેખાડા ન દે, પણ ઓછું તો આવી ગયું હોય અને ઓછી મહેનતે આવી ગયું હોય તો એકદમ બારમાં આમ ને તેમ કરવા માંડે. શું એવી રીતે આગળ પાછળનું સિદ્ધાંતિક જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન થયું ન હોય, શાસ્ત્ર જ્ઞાન લીધું ન હોય. શું નાની ઉંમરમાં કોઈ શાસ્ત્ર જ્ઞાન નહીં લીધેલું. સુભાગભાઈ પણ ક્યાંય શાસ્ત્ર વાસ્ત્ર વાંચેલા નહીં. એમ થયું કે સ્વરૂપલીનતા તો હું કરું છું, મને સ્વરૂપલીનતા તો થઈ અને આ સ્વરૂપલીનતાથી તો કેવળ જ્ઞાન પ્રગટે છે. શું કરવા કેવળ જ્ઞાન ન પ્રગટે? જે સ્વરૂપલીનતાથી કેવળ જ્ઞાન પ્રગટે છે એ સ્વરૂપલીનતા તો મને થાય છે, હું કરું છું, બરાબર થાય છે. તો શું કરવા કેવળ જ્ઞાન નહીં પ્રગટે? ચોક્કસ પ્રગટશે, હમણાં પ્રગટશે. અને અનુભવનો વિષય કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા છે, એ પોતે જ છે. પાછો પરમાત્મા પોતે જ છે. તો હું પરમાત્મા છું, કેવો જ્ઞાન સ્વરૂપે છું, મને કેવો જ્ઞાન પ્રગટવામાં શું વાંધો? બીજું બધું ભૂલી જાય છે, અને સિદ્ધાંત જ્ઞાન કઈ લીધું ન હોય. એવી રીતે સિદ્ધાંત જ્ઞાન ની ભૂલ હોવા છતાં ગ્રહિત મિથ્યાત્મ થતું. વિચારવા જેવો વિષય છે, નહીતર સિદ્ધાંત માં ભૂલ પડે તો ગ્રહિત મિથ્યાત થાય. પણ કોને? પંડિત ને, જ્ઞાની ને નહી. કેમ કે એમના માટે એ અપ્રયોજનભૂત વિષય છે, પ્રયોજનભૂત વિષય નથી. અનુભવનો પણ, કેવ જ્ઞાન સંબંધીનો પણ, કેવ જ્ઞાનનું સ્વરૂપ બરાબર આવ્યું છે જ્ઞાનમાં, અને પોતાનું જ સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું છે. એવું જોર આવે એને એમ કે છે કે જ્ઞાનીને જ્યાં સ્વરૂપ નિધાન પ્રગટ્યું ત્યાં પર્યાયમાં જુવાની આવી જાય છે. શું? નિર્ભયતા અને નિશંકતા થઈ જાય છે, પછી કોઈ ભય નથી, કોઈ શંકા નથી. પ્રગટ જ્યાં પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે ત્યાં શંકા છે અને ભય છો. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે વધુ ને વધુ. હા, સ્વરૂપ કા આધાર મિલા ફિર ભય કિસ બાત કા. સ્વરૂપ શાશ્વત હૈ, અવ્યાબાધ હૈ, સંપૂર્ણ રૂપ સે સુરક્ષિત હૈ, રક્ષા કરને કી ભી આવશ્યકતા નહીં હૈ, તો ભય ચલા જાતા હૈ, આત્મા નિર્ભય હો જાતા હૈ. સામાન્યતયા સ્ત્રી પ્રકૃતિ મેં ભય જ્યાદા હોતા હૈ, પુરુષ પ્રકૃતિ મેં ભય કમ રહેતા હૈ, એ પ્રકૃતિગત હૈ. પરંતુ સ્ત્રી પર્યાય મેં ભી અનુભવ હોતા હૈ તો ભય ચલા જાતા હૈ. ઉનકો લગતા હી નહીં કે મેં સ્ત્રી હું, વૈસા નહીં લગતા હૈ. પુરુષ કો ભી એસા નહીં લગતા હૈ કે મેં પુરુષ હું, મેં આત્મા હું. પણ આત્મા પુરુષાર્થ વાલા હોને સે બહેનશ્રી અપની બાત પુરુષ પર્યાય મેં કરતી થી બહુત બાર. હું તો ગુરુદેવ નો દાસ છું એમ બોલે, અને પુરુષાર્થવાચક વાત આવે ત્યાં પણ એ પુરલિંગ શબ્દો નીકળે, એમના સ્ત્રીલિંગ નો નીકળે. સામાન્ય રીતે નહીં તો બોલે કે હું આવી છું, હું તેવી છું એમ બોલે, હું આવો છું, હું તેવો છું એમ એમ બોલે, એવી રીતે શબ્દો આવે. શું
ત્યાં ફરક પકડાવી દે?
પરિણતિ તોડી નાખે છે, જે સ્ત્રી પર્યાય ની પરિણતિ છે એ તૂટી જાય છે. શું? અને પુરુષાર્થ નું જોર ઘણું રહે છે, અને જે સ્ત્રી પ્રકૃતિ ને લઈને જે ભયપણું ભયાનપણું હોય છે, ભયભીતતા હોય છે, એ ભયભીતતા ચાલી જાય છે, એકદમ નિર્ભય થઈ જાય છે આત્મા, કોઈ ભય નહીં. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. વર્તમાન પુણ્યભાવ થાય અને તેનું ફળ હજો મને અત્યારે પુણ્યના પરિણામ થાય એના ફળમાં મને અનુકૂળતા મળજો હજો, એવી વાંછા જ્ઞાનીને નથી. કેમ કે પુણ્યના ફળથી આત્મામાં કાંઈ આવતું નથી, પાપના ફળથી આત્મામાં કાંઈ જતું નથી, કોઈ ફરક પડતો નથી, બધું બહારને બહાર રહે છે. એટલા ગુરુદેવ શ્રીના વચનો ટાંક્યા છે. પછી પોતે લખે છે કે કીચડ મેં ધસને પર ભય વૃદ્ધિ પામતા જાતા હૈ. કીચડ મેં એટલે મલિન ભાવ, મલિન ભાવમાં જો વેગ ચાલે છે તો સાથે સાથે ભય પણ ઊભો થઈ જાય છે. ભય થયા વિના રેજમી. પરંતુ ચૈતન્ય મેં ધસને પર નિર્ભયતા વૃદ્ધિ પામતી જતી હૈ. અને જ્યાં પુરુષાર્થથી ચૈતન્ય સ્વરૂપમાં વેગ આવ્યો, નિર્ભયતા સાથે સાથે ઉત્પન્ન થઈ ગઈ. મલિનતામાં ભય સાથે સાથે ઉત્પન્ન થાય છે, નિર્ભયતામાં મને પવિત્રતામાં મલિનતા સાથે સાથે ઉત્પન્ન થાય છે. મેં ચૈતન્ય ચૈતન્યમાં હું ચલતા હું, આ અનુભવની ભાષા છે. હું ચૈતન્ય છું, ચૈતન્યમાં જ પરિણમું છું, એટલે મારી ચાલ છે. હું ચાલુ છું પણ ચૈતન્યમાં, હું ચૈતન્ય છું અને ચૈતન્યમાં જ ચાલુ છું. મેં ચૈતન્ય ચૈતન્યમાં હું ચલતા હું, જડ જડ મેં વિભાવ વિભાવ મેં, જડ જડમાં પરિણમે છે, જડ જડમાં રહેલું છે, વિભાવ વિભાવમાં રહ્યો છે, હું એનાથી ભિન્ન છું. મુજે નિત્ય મેં મેરી પર્યાય કા ભી પ્રવેશ નહીં હૈ, હું એવો નિત્ય સ્વરૂપ છું કે પર્યાયનો પણ મારામાં પ્રવેશ નથી. મારી બહાર પર્યાય આવે છે, જાય છે, આવે છે, જાય છે, એ પણ એક ટ્રાફિક છે. હું નિત્ય છું. અન્ય કી બાતી ક્યા, ત્યારે પર્યાયની પણ મારામાં અસર નથી, એવું હું એક રૂપ રહું છું. અસર થાય તો એમાં ફેરફાર થાય, પણ હું તો સદાય મારા સ્વરૂપે એક રૂપ રહું છું. અને જે મારી જ અવસ્થા છે એનો પણ ફેરફાર, એની પણ અસર મારામાં નથી, તો બીજાની તો વાત શું કરવી. બીજાની અસર મને કેવી રીતે આવે કે ભાઈ અન્ય કોઈની મને અસર છે નહીં. અન્ય કી તો બાત હી ક્યા. અરે પરિણામ પરિણમતા હૈ પર ઉસી સમય મેં અપરિણામી હું. પરિણામ પરિણમે છે એ જ વખતે હું અપરિણામી એમ ને એમ રહું છું. ધ્રુવ, અરે ભગવાન કારણ પરમાત્મા પોતાનું સ્વરૂપ, અરે ભગવાન કારણ પરમાત્મા તેરે દર્શન હોતે હી વિભાવ કી પીઠ દિખને લગતી હૈ. તેરે દર્શન હોતે હી હે પોતાના સ્વરૂપને ઉદ્દેશીને કહે છે કે તારું તો દર્શન થતા જ વિભાવ પાછા વળવા માંડે છે, હાલવા જ માંડે છે. એવું ચોખ્ખું દેખાય છે કે વિભાવ હાલવા માંડ્યા, જવા માંડ્યા. વિભાવ કી પીઠ દિખને લગતી હૈ તેરા યથાર્થ ભાન હુએ બિના, પૂર્વ મેં પરિણામ આશ્રિત પરિણામો કા ઇતના તીવ્ર બંધ કર ચુકા થા કે ઉનકી અવધિ ખતમ હોને કે લીએ તેરે દર્શન સ્વાભાવિક હોને હી થે. તારો દર્શન થયા વિના આવા તીવ્ર બંધના પરિણામ કર્યા છે એ મટે એવું દેખાતું નથી. કેમ કે અબંધ સ્વરૂપે છે પોતે, અને એને ભૂલીને ઘણા તીવ્ર બંધ કરેલા, એ તીવ્ર બંધને તૂટવા માટે તારા દર્શન સિવાય બીજો કોઈ ઉપાય લાગતો નથી. વચન રચના બહુ સરસ કરી છે. અરે ભગવાન કારણ પરમાત્મા તેરે દર્શન હોતે હી વિભાવ કી પીઠ દિખને લગતી હૈ તેરા યથાર્થ ભાન હુએ બિના, પૂર્વમાં બેભાનપણાને લઈને. પૂર્વ મેં પરિણામ આશ્રિત પરિણામો કા, પરિણામ આશ્રિત પરિણામ બધા હતા, રાગ આશ્રિત પરિણામ હતા, પરાશ્રિત પરિણામ હતા. સ્થૂળ દ્રષ્ટિથી છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારવામાં આવે તો પર્યાય બુદ્ધિ જીવને પર્યાયની પકડ ઘણી છે. એ પર્યાય આશ્રિત બધું પરિણમન છે, દ્રવ્યાશ્રિત પરિણમન નથી. પછી એ પરિણામ પરલક્ષી હોવાથી પરાશ્રિતપણું પણ આપોઆપ આવી જાય છે. એસે પરિણામ આશ્રિત પરિણામો કા ઇતના તીવ્ર બંધ કર ચુકા થા કે ઉનકી અવધિ ખતમ હોને કે લીએ, એ તીવ્ર બંધને સ્થિતિ પૂરી થવા માટે તેરે દર્શન સ્વાભાવિક હોને હી થે, તારું સ્વાભાવિક દર્શન થયા વિના આવા બંધ છૂટે નહીં, આવા બંધ મટે નહીં, એની સ્થિતિ પૂરી થાય નહીં. અરે ચૈતન્ય પોતાના સ્વરૂપને સંબોધીને કહે છે, અરે ચૈતન્ય તેરી ઇતની પહોળાઈ વિસ્મિત સા કર દેતી હે, તારો વિસ્તાર જોતા એમ લાગે છે આશ્ચર્ય પામે છે, શું તારો પ્રભાવ છે, હે ચૈતન્ય તારો પ્રભાવ પણ ગજબ નો છે એમ કે છે. શું? કેમ કે એક સમય પણ પર સંબંધ છૂટવો જીવને એ અસાધારણ વાત છે. જીવે કરોડો ઉપાય કર્યા છે, શું પણ સ્વરૂપમાં આવી શક્યો નથી. અને જે સ્વરૂપનું દર્શન થતા સહજ માત્રમાં સ્વરૂપ અવાય, સ્વરૂપમાં અવાય, તો કહે છે કે તેરી જો પલાય પલાય હે પલે મને પ્રસરના હે તું વિસ્મિત સા કર દેતી, મને આશ્ચર્ય પ્રમાણે છે. એ ગુરુદેવ ગુરુદેવની ભક્તિ કરે છે, આત્માની વાત લેતા લેતા ગુરુદેવ ઉપર આવી જાય છે. હે ગુરુદેવ આપ કેટલી પહોળાઈ તક પ્રસર ચૂક્યો હો, આપની પહોળાઈ પણ કેટલી બધી છે, મારા સુધી આવી ગયા આપ તો, હીન હોવા છતાં આપનો પ્રભાવ મારા ઉપર આવી ગયો. પહોળાઈ બી હે સાથ હી ઠોસ પણ આપી, આપનું જે ઠોસપણું છે નક્કરતા છે એ પણ ગજબ છે અને પહોળાઈ પણ ગજબ છે. ગુરુદેવને કેવી દ્રષ્ટિ જોવે છે, હે ગુરુદેવ કેવી રીતે કે હે ગુરુદેવ આપકી વાણી કા સ્પર્શ હોતે હી માનો વિશ્વ કી ઉત્તમ ઉત્તમ વસ્તુ કી પ્રાપ્તિ હો ગઈ. વાણીનો મારા આત્માને સ્પર્શ થયો, મારું સ્વરૂપ મને દર્શન, મારું સ્વરૂપ દર્શન થયું, મારા સ્વરૂપની મને પ્રાપ્તિ થઈ ગઈ, જે વિશ્વની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. કેટલી બધી પહોળાઈ છે તમારી, શું વાણીના સ્પર્શથી આ પરિસ્થિતિ ઊભી થઈ. ક્યાં મેં મુક્ત હોને વાલા હું? પહેલા તો એમ લાગતું હતું, અરે મારી મુક્તિ કેવી રીતે થશે, હું સંસારનો પામર પ્રાણી, મારી મુક્તિ કેવી રીતે થશે એમ લાગતું હતું. કે શું કે મુક્તિ, હું મુક્ત થવા વાળો છું? શંકા શું, ક્યાંય સપને પણ કલ્પના નહોતી એમ કે હું મુક્ત થઈ જાઉં. ક્યાં મેં મુક્ત વાલા હું? અરે શાસ્ત્રો મેં જીસ મુક્તિ કી ઇતની મહિમા બખાની હૈ, શાસ્ત્રોમાં તો મુક્તિને બહુ મોટું મહાન સ્વરૂપ આપ્યું છે, અને મને તો મારી પામર દાડ્યા કઈ લાગતું નતું કે હું કઈ મુક્ત થાવ. જેમ ભિખારીને ચક્રવર્તી પણ આની કલ્પના નથી હોતી, એવી રીતે સંસારમાં પામર દશા વાળાને મુક્તિની કલ્પના નથી આવતી, હું મુક્ત થઈ જાઉં ઘડીકમાં. ઉસે આપકે શબ્દ માત્ર ને ઇતના સરળ કર દિયા, આપની વાણી સ્પર્શે ત્યાં તો એમ અંદરથી ભણકાર આવ્યો, અરે મારી તો મુક્તિ થઈ જશે હવે, અલ્પ કાળમાં છૂટી ગયો હું સમજો. ક્યાં વિશ્વ એસા હૈ, ગુરુદેવ કી વાણી મેં જો આત્મભાવ થે, જો પરમાત્મા સ્વરૂપ કો વો પ્રગટ કરકે દિખાતે થે, ઓર જિસકો ઇસકી અસર આત્મા મેં પહોંચતી થી, કા આત્મા તક ઇસકી અસર પહોંચતી થી, ઉનકો યે બાત હોતી હૈ કે અરે આપકી વાણી કા સ્પર્શ હોતી મુક્તિ કે ભણકાર અંદર સે આતે હૈ, અરે મેં તો મુક્ત હો જાઉંગા, અબ મેં છૂટ ગયા, અબ મેરા પરિભ્રમણ નહીં હૈ, અબ મેં છૂટ ગયા, એસા ઉનકો મહેસૂસ હોતા હૈ, કલ્પના નહીં હૈ, યે ફીલિંગ હૈ, વો ફીલિંગ પ્રત્યક્ષ યોગ મેં આતી હૈ, इसलिए प्रत्यक्ष योग की तुलना किसी के साथ होती नहीं, हो ही नहीं सकती। ये कोई अपूर्व लब्धि है, प्रत्यक्ष योग है, ये कोई अपूर्व लब्धि है। प्रत्यक्ष योग में ये घटना घटित होती है, परोक्षता में कभी ये घटना नहीं होती। नहीं कि सुनते ही अंदर से पात्र जीव को मोक्ष का फणकार आ जाए, अबे मेरा संसार, अब मेरा संसार लंबा नहीं है, अब मैं मुक्त हो जाऊंगा और ज्यादा देर मुझे नहीं लगेगी, मुक्ति होने में ज्यादा देर मुझे नहीं लगेगी। अंदर से आत्मा का पुकार आता है। वो तो ऐसा ही है, जब व्यापारी ने जी तो पड़तर लागे त्या नफो घर में देखा है, हजी व्यापार करो नहीं त्या तुम नफो देखावा मंडे। उसे आपके शुद्ध मात्र ने इतना सरल कर दिया, क्या विश्व में अब और भी कुछ चाहना बाकी रह गई? कुछ नहीं। 1954 में पत्र लिखो से, 1954 जुलाई में, हैं? कलकत्ता आया थे 1953 में, तो 52 में आया थे, लगभग 52 में आया, 50 सुधी तो त्या था अजमेर में, 52 में पहला पत्र से, तो हजी तो 2-3 वर्ष थिया छे, हजी कहीं बार में ठेकाणा न पड़ा हुआ है। शुरुआत में तो रूम भाड़े लेवानों पर परिस्थिति नती, धर्मशाला में અને સેનિટોરિયમમાં એની મુદત હોય ત્યાં સુધી રહીએ, પછી એનો જે મેનેજર હોય મુનિમ હોય, એક બાબુજી આપકા ટાઈમ હો ગયા તો આપ કહીં ઓર જગ્યા એક દો ચક્કર કાટ લો ફિર આ જાના, આપકો થોડા દિન લોકો સંબંધ સાથે જાય, એટલે પછી એમ કહો ભાઈ આ તો હવે વેપાર માટે આવે છે ને રહીએ છે, એટલે થોડા દિવસ એને આશ્રય આપે, પછી ધર્મશાળા બદલી નાખતા। એવી પરિસ્થિતિમાં એમ લખે છે કે હવે વિશ્વની કઈ વસ્તુની વાંછા રહી ગઈ, વિશ્વની ઉત્તમ ઉત્તમ વસ્તુ મને મળી ગઈ, પણ મારે શેની જરૂર છે? અરે નિરીક્ષિક વસ્તુ, क्या विश्व में अब और भी कुछ चाहना बाकी रह गई? अरे निरीक्षक वस्तु, પોતાની વસ્તુને સંબોધન કરે છે, તો પોતાની ઈચ્છા વગરની વસ્તુ છો, કેમ કે સ્વરૂપથી પરિપૂર્ણ છો, રાગ રહિત અતિન્દ્રિય આનંદ કા અપૂર્વ સ્વાદ, અપૂર્વ સહજ જ્ઞાન કળા, આ ચાલુ છે પરિણામમાં, રાગ રહિત અતિન્દ્રિય આનંદનો અપૂર્વ સ્વાદ આવી રહ્યો છે, અપૂર્વ જ્ઞાન કળા કોઈ પ્રગટ થઈ રહી છે, અલૌકિક જ્ઞાન કળા પ્રગટ થઈ રહી છે, જગતના કોઈ પદાર્થની કિંમત રહેતી નથી, આરોગ્ય અનુસાર 12માં જે થવાનું છે એ થાય છે, તેથી મને કોઈ લેવા દેવા છે નહીં। જેમ કોકના પ્રસંગથી આપણને લેવા દેવા નથી, એમ આપણે બજારમાં સાંભળીએ કે આને આટલા રૂપિયા ખોયા, સાંભળીએ ને ભાઈ મુંબઈમાં ફલાણી પાર્ટી ગઈ, આપણને કાંઈ ખબર લેવા દેવા ખરી કે નહીં, ફલાણી પાર્ટી બહુ કમાઈ ગઈ, ઠીક છે આપણે શું પણ એથી આપણે શું, બસ કહેવાતા પોતાના સંયોગોમાં પારકા પણ આવી જાય છે, કહેવાતા પોતાના સંયોગો છે, ખરેખર પોતાને પોતાના લાગતા નથી, લોકો એમ કહે આને આમ છે, ભાઈ લોકો તો એમ જ કહે ને, એ લોકોને ક્યાં પૂરી ખબર છે, મારી પૂરી ખબર નથી, એટલે તો એમ જ કહે ને કે ભાઈ આને નબળા છે, એવું છે આને સારા છે, બોલ ને જેને જે કેવું હોય તે. હવે પાછા ગુરુદેવ ના શબ્દો લે છે. ગુરુદેવ કહેતે હૈ કે મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે, મિસપ્રિન્ટ છે, ગમ્ય છે એમ લીધું છે, ગમે છે એમ નથી, હા ગમે છે લખ્યું, ગમ્ય લેજો, ત્યાં મૂળમાં ગમ્ય શબ્દ છે. મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે, અનુભવ ગમ્ય, ગમ્ય એટલે અનુભવ ગોચર, મને તો મારું જ્ઞાન તત્વ જ અનુભવમાં ગમ્ય થઈ રહ્યું છે, અનુભવ ગોચર થઈ રહ્યું છે, આ સિવાય મને તો કઈ મારું કઈ દેખાતું નથી. ગુરુદેવ કહેતે હૈ કે મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે, ગમે તે ક્ષેત્ર હોય, વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં મારી સ્થિતિ હોય, પણ પોતાના જ્ઞાનમાં જ વ્યાપીને રહેવું છે. કોઈ પણ ક્ષેત્રમાં હું તો મારા જ્ઞાન સ્વરૂપમાં વ્યાપીને રહું છું, મારા જ્ઞાન થી બહાર મારું વ્યાપવું નથી. પછી પર ક્ષેત્ર સાથે મારે શું સંબંધ છે, કે પર ક્ષેત્ર સાથે મારે કઈ સંબંધ નથી, આ ક્ષેત્ર સારું ને ઓલું ક્ષેત્ર સારું નહીં એનું કઈ મને લેવા દેવા નથી, હું મારા જ્ઞાનમાં વ્યાપીને રહું છું, જ્યાં આવું ત્યાં, આયા ઠીક ને આયા અઠીક, એ વાત ખલાસ થઈ ગઈ છે. નાની પુણ્ય પાપ શરીર કે નિમિત્તમાં અવગાહન કરતા નથી, નાની પુણ્ય પાપમાં રહેતા નથી અને શરીરમાં રહેતા નથી, પછી ક્યાં સવાલ છે, પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગનમંડળમાં જ વ્યાપે છે, પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગનમંડળમાં જ વ્યાપે છે, એ તો જ્ઞાન ગગનમાં વ્યાપે છે, જ્ઞાન જ્ઞાન અનંતું છે, જેમ ગગન એટલે આકાશ અનંતું છે એમ જ્ઞાન પણ અનંતું છે, પોતાના જ્ઞાન ગગનમાં વ્યાપે છે જ્ઞાની, બસ શરીર સાથે કઈ સંબંધ નથી. ગુરુજી ના શબ્દો ટાંક્યા છે ને કે જ્ઞાની પુણ્ય પાપમાં વ્યાપતા નથી, નિમિત્તમાં વ્યાપતા નથી, શું પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગન મંડળમાં જ વ્યાપે છે. દેખી ગુરુદેવ કી જ્ઞાનાનંદ મસ્તી, ગુરુદેવની મસ્તી કેવી છે જોઈ ગયા, એ તો જ્ઞાન તત્વ જ અને પોતાનું જ્ઞાન તત્વ જ ગમ્ય છે, એમાં રમે છે, બસ જ્ઞાનની રમણતામાં રમી રહ્યા છે જ્ઞાની, અને શરીર સાથે, ક્ષેત્ર સાથે, પુણ્ય પાપના ભાવ સાથે, પુણ્ય પાપના ફળ સાથે કઈ સંબંધ નથી. સામાન્ય રીતે માણસને મુમુક્ષુની ભૂમિકામાં એવા ભાવ આવે કે અરે આ મનુષ્ય ભાવ કિંમતી મેળ્યો છે, મારું કામ થયું નથી, એની મારું કામ મેં કર્યું નથી, અને આ મનુષ્ય પર્યાય પૂરી થશે તો પછી હું શું કરીશ, ભૂમિકા કાચી છે એટલે એવો વિકલ્પ આવે, પણ કેટલીક પ્રગતિ થયા પછી મુમુક્ષુતામાં પણ એવો એક આત્મવિશ્વાસ ઊભો થાય છે કે બસ હવે હું આ પર્યાયમાં હોઉં કે ગમે તે પર્યાયમાં હોઉં, હું આ ક્ષેત્રમાં હોઉં કે ગમે તે ક્ષેત્રમાં હોઉં, હું મારો પ્રયત્ન, મારો પ્રયાસ, મારું સ્વકાર્ય હું સદાય ચાલુ રાખીશ, હું મારા સ્વકાર્યને છોડીશ નહીં. હવે એવો વિશ્વાસ ક્યારે આવે છે અને એવો વિશ્વાસ ક્યાં સુધી નથી આવતો એનો વિચાર કરીએ તો कि जब तक भूमिका कच्ची है आत्मविश्वास जमता नहीं। क्यों? कि बार बार छूट जाता है परिणाम, नहीं चाहते हुए भी परिणाम बार बार छूट जाता है तो अविश्वास पैदा होता है। अरे अभी वर्तमान मनुष्य भाव में मेरा मेरी प्रयास की कंटिन्यूटी नहीं रहती तो फिर अन्य पर्याय में कैसे रहेगी, कैसे पर्याय आएगी मालूम नहीं है, तो अविश्वास रहता है। जब पुरुषार्थ बराबर चलता है, रुचि बराबर जम जाती है, कार्य बराबर हर हालत में होता है, प्रतिकूलता में ज्यादा होता है, खास करके क्या होता है कि अनुकूलता में जीव फंसता है, उनको अनुकूलता का रस चढ़ता है, प्रतिकूलता में खेद खिन्नता होने से परिणाम बिगड़ जाते हैं। ऐसी परिस्थिति जब नहीं होती है, उतना विकास हो गया तो आत्मविश्वास भी है, बस अब उसके छोड़ने वाला नहीं, तो अंदर में से आत्मविश्वास आ जाता है। तो ज्ञानी को तो होता ही है, यहाँ तो ज्ञान दशा की बात
है। आप जो बोले ना कि कंटिन्यूटी नहीं रहती, छूट जाता है परिणाम, फिर वो अविश्वास हो जाता है, तो फिर वो वैसे समय क्या
करना? परिणति बना लेनी चाहिए, ऐसी एक परिणति बना लेनी चाहिए कि जैसे आत्मविश्वास आ जाए। वो एक स्थिति होती है, उसको कहते हैं कि परिणति बन गई, इतनी योग्यता आ जाती है कि परिणति बन जाती है, तो फिर कोई अविश्वास नहीं रहता और हर हालत में मुमुक्षु अपना काम चालू रखता है। हाँ, दृढ़ता होनी चाहिए, शुरू से ऐसी दृढ़ता होनी चाहिए, प्रारंभ से ऐसी दृढ़ता में आना चाहिए कि ये अपूर्व अलौकिक मार्ग जिनेंद्र परमात्मा का मार्ग है और मुझे तो मिल गया, अब मैं इसको छोड़ने वाला नहीं हूँ, किसी हालत में नहीं छोड़ूंगा, चाहे कितनी अनुकूलता आ जाए, चाहे कितनी प्रतिकूलता आ जाए, मैं इस मार्ग को छोड़ने वाला नहीं हूँ, मार्ग को ऐसे इस मार्ग पर किसी भी हालत में मैं चलने वाला हूँ, चलना ही है मुझे, ऐसी दृढ़ता आ जाए बस फिर कोई आपत्ति नहीं। ये क्या है, आत्मा में अनंत शक्ति भरी है और वो दृढ़ता है तो उसके अंश में अंश है, वो दृढ़ता है, इस प्रकार की दृढ़ता ही इसका अंश है, तो फिर वो डिगने वाला नहीं है। प्रतिकूलता को ही अनुकूलता बना लेना, ये एक परिणमन की कला है। क्या? ये परिणमन की एक कला है कि प्रतिकूलता को ही अनुकूलता बना लेना। शायद पहला पत्र में वो बात उन्होंने अपने लिए लिखा है, उत्कृष्ट शुभ दृष्टि की अपेक्षा से आपको महाराज श्री के व्याख्यानों की अनुकूलता है, प्रत्यक्ष योग है, स्वर्णगढ़ना मुमुक्षु ने पत्र रखे थे, आप पहले पत्र से एक गुलाबचंद भाई ब्रह्मचारी करीने गुरुदेव ना सानिध्य में रहता था, इन्हें पत्र लखेलो से पहला परिचय एनी साथे थियेलो, इसमें से जनरल वार्ड में उतरेला है। હોલ કોમન હોલ એમાં પોતાનું પથણું પાથરીને સુઈ રહીએ, બધા બિસ્તરો લઈને આવે, મોટાભાગના મારવાડી પોતાને લઈને આવે સાધન, હા, દોરી લોટો પથણું અને સુઈ જાય, બહુ જરૂરિયાતવાળા નહીં, આપણે ગુજરાતી લોકોને થોડુંક સગવડ વધારે જોઈએ, હા, સેલ્ફ કન્ટેન બ્લોક ને આ લોકો જનરલ વોર્ડમાં સુઈ જાય આરામથી। उत्कृष्ट शुभ दृष्टि की अपेक्षा आपको महाराष्ट्र के व्याख्यानों की अनुकूलता है, परंतु यहाँ तो अशुभ प्रतिकूलताएं बहुत है। अजमेर माला खर अजमेर से पत्र लिखो सर जी, कलकत्ता नौता है 1949 में आया तो अशुभ ने प्रतिकूलताओ घनी है, એટલે કુટુંબ પરિવાર વેપાર ધંધો બધું અશુભ છે, બધી પ્રતિકૂળતા છે। ફિર ભી મુજે વિશ્વ મે કોઈ ભી પદાર્થ ન અનુકૂળ હૈ ન પ્રતિકૂળ હૈ, ઇસ સિદ્ધાંત કો લેકર મે પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું। કેમ કે મને મારા શરીરનો યોગ નથી તો હું પુરુષાર્થ વધારે જોરથી કરું છું, એટલે પ્રતિકૂળતા છે એને હું અનુકૂળતા સમજુ છું, કારણ એસી અવસ્થા મેં પરિણામ કેવલ સ્વ સામર્થ્ય કા હી આશરે લેતે રહે, યહી એક પ્રયોજન રહેતા હૈ। અત્યારે સત્સંગ તો છે નહીં, ગુરુનો યોગ નથી, હવે મારે મારા આત્માના આશરે કામ કરી લેવાનું છે અને મારી શક્તિનો જ ઉપયોગ કરવાનો છે, શું તો પર તરફ અધિક નહીં અટક પાતે અને પર બાજુથી એકદમ હટાવી લઉં છું પરિણામને। હમ એ પોતાના માટે એમણે લીધું છે, એટલે પ્રતિકૂળતામાં પણ પુરુષાર્થ વિશેષ કરતા હતા, એ એક એમની વિશિષ્ટતા હતી કે ગુરુદેવનો યોગ એમને બહુ ઓછો રહ્યો છે, છતાં એમણે પુરુષાર્થ ખૂબ કર્યો છે અને પોતાની આત્મદશામાં ખૂબ જ વ્યક્તિગત ખૂબ જ આગળ વધ્યા છે, એ એમના પરિણામમાં અસાધારણ વિશિષ્ટતા હતી। નહીતર સત્સંગ છૂટે ને મુમુક્ષુને તો તરત જ અસર થાય છે, કાચી ભૂમિકા છે ને, પોતે જ્ઞાન દશામાં આવ્યા હતા, પુરુષાર્થની કળા બરાબર હાથમાં આવી ગઈ હતી અને જોયું કે પુણ્ય યોગ નથી, ગુરુદેવના સંઘનો પુણ્ય યોગ નથી દેખાતો, એટલે પુરુષાર્થ સાથે જોરથી કરી લેવો, બાકી તો બહારની પરિસ્થિતિ તો પ્રારબ્ધ પ્રમાણે જ થવાની છે, એમાં તો મારું કઈ ચાલવાનું નથી, પૂર્ણ વિતરાક થવાયું નથી એટલે થોડું ઘણું પ્રવૃત્તિ કરી લઈએ, બાકી તો ફળ તો પૂર્વકર્મ પ્રમાણે આવવાનું છે, પ્રવૃત્તિ પ્રમાણે આવવાનું નથી, આ બધું સમાધાન હોય છે। અંતર પુરુષાર્થમાં લાગી પડેલા બજારમાં 2-3 દિવસની રજા હોય તો 3 દિવસ ઘર બહાર નીકળે નહીં, એ બસ પોતાના કામે લાગેલા રહીએ, બહુ પુરુષાર્થ એકલે હાથે ખૂબ પુરુષાર્થ કરેલો અમે, ખૂબ પુરુષાર્થ, અને એવો પુરુષાર્થ કરેલો કે અંદર પરિણતિની જમાવટ કરેલી, એમ લાગે તો પરિચયમાં હતા એટલે બધી એમની અંતરદશા જોયેલી નજરો નજર, જામ થઈ ગયેલી પરિણતિ અંદર, જામ થઈ ગયેલી ધીમ થઈ ગયેલા, એટલે ભાષા પણ એવી જ આવતી એમને, એવી જ ભાષા નીકળતી, બહુ પુરુષાર્થવાળી ભાષા નીકળતી એમને।
પરિણતિ એટલે ભાવ, પરિણતિ એટલે ભાવ,
પરિણતિ એટલે અમુક સ્થિતિ એનું લેવલ કોન્સ્ટન્ટ થઈ જાય, એથી નીચેના લેવલમાં આવે નહીં, એમ આપણે એક મકાન બાંધીએ તો કે પાયો પુરાઈ ગયો, હવે જેટલી ઈંટ આવશે પાયા ઉપરની આવશે, પછી પ્લિન્થ સુધીમાં આવી ગયા તો કે પ્લિન્થ થઈ ગઈ, હવે જે ચણતર થશે એથી ઉપર થશે, પછી નીચે કાંઈ કરવાનું રહ્યું નહીં, શું એમ તીવ્ર રસને લઈને અમુક એક પરિણામની સ્થિતિ કોન્સ્ટન્ટ બંધાઈ જાય છે, એને પરિણતિ કહે છે। વિભાવમાં પણ એમ થાય છે અને સ્વભાવમાં પણ એમ થાય છે, શું વિભાવમાં પણ તીવ્ર રસ થઈ જાય ત્યારે અમુક પરિણતિ એમ જ ચાલે, અને તોડવી મુશ્કેલ પડે. એ વિભાવ પરિણતિને પણ તોડવી બહુ મુશ્કેલ પડે. દાખલા તરીકે કે સામાન્ય રીતે સંસારી જીવને સંસાર પરિણતિ થઈ ગઈ હોય છે, તો એને સંસારથી મુક્ત થવાની વાતો જલ્દી અસર નથી કરતી. નહીતર વાત તો એક ને એક બે જેવી છે કે જો ભાઈ તમે એક મૃત્યુનો ભય લાગે છે કે નહીં, કે ભય લગતા હૈ, તો એક મૃત્યુ કા ભય લગતા હૈ તો દો મૃત્યુ કા તો ડબલ લગના ચાહીએ, ઓર અનંત મરણ કા કિતના લગના ચાહીએ, અનંતા લગના ચાહીએ, લગતા હી નહીં બિલકુલ. ક્યો નહીં લગતા? કે સંસાર પરિણતિ બહોત હો ગઈ હૈ, તુમ મોક્ષ કા મોક્ષ કી બાત કા અસર નહીં પહોંચતા.
પરિણતિ નો અધર્વ છો.
પરિણતિ નો અધર વર્ડ વિચારીએ એક્ઝેક્ટલી અધર વર્ડ નથી પણ ફોર્મેશન છે ગુજરાતીમાં એક્ઝેક્ટ વર્ડ નથી મળતો. આપણે નથી કહેતા કોઈ માણસ બીગ્યો હોય તીવ્ર, એક સેકન્ડ માટે પણ એને એટલી બધી બીક લાગી ગઈ હોય, એટલી બધી બીક લાગી ગઈ હોય કોઈ ચીજની, કોઈ વાતની, કોઈ પ્રસંગની, એક્સિડન્ટમાં નો એક્સિડન્ટમાં ખાસ કરીને પરિણતિ થઈ જાય છે કે જેને નજર સામે એક્સિડન્ટ જોયો હોય અથવા પોતે એક્સિડન્ટમાં સામેલ હોય ને બચી ગયો હોય તો એવી પરિણતિ થઈ જાય એની કે એ એનાથી એને એ પ્રસંગ છે એને એનો ભય એને લાગ્યા જ કરે. એક બે મોક્ષ મળેલા છે આપણે મદ્રાસ થી વીરેન્દ્રભાઈ આવે છે ને એમના મિસિસ છે વીણાબેન, એ આમ તો પ્યોર સૌરાષ્ટ્રમાં છે એટલે મોરબી વાંકાનેર બાજુથી બસમાં આવતા હતા, બે બે બહેનો સાથે હતા, એમાં એક્સિડન્ટ થયો અને એની બેન બાજુમાં બેઠી હતી મોટી બેન નજર સામે ગુજરી ગઈ, એના ખોળામાં માથું રાખ્યું તને એને મરતા જોઈ છે એને, અને એ સિવાય એને બીજા જે બસમાં બેઠેલા પેસેન્જરોના એક્સિડન્ટ એટલે જે પરિસ્થિતિ જોઈ, એમાં કોઈના હાથ પગ કપાઈ ગયા, કોઈના ચીસા ચીસો જોઈ બધી, કોઈને લોહી નીકળતા જોયા, હં એ બધું નજર સામે જોયું છે. આજે વર્ષો થઈ ગયા એ વાતને, એ કે હું આજે બસમાં બેસીને મુસાફરી નથી કરી શકતી, સીધું મને ટેન્શન ઊભું થાય છે, હું બેસી જ ન શકું, એકદમ મારા પરિણામ ઉપર અસરો થવા માંડે અને હું સહન ન કરી શકું. હવે શું થઈ ગયું? તે વખતે જે ભાઈનો તીવ્ર રસ વેડાઈ ગયો એની પરિણતિ થઈ ગઈ. ઉતના વજન દે દિયા ઉસ પરિણામ મેં ઉતના વજન ચલા ગયા કે ઇસસે વિરુદ્ધ રસ કા પરિણામ ઇસસે જ્યાદા વજન વાલા હોવે તો બહુ પરિણતિ ઉઠેગી ટૂટેગી, ઇસકે પહેલે વો નહીં ટૂટેગી, એસી બાત હૈ. ऐसे परिणति हो जाती है. ऐसे मुमुक्षु दशा में भी हर स्टेज की परिणति हो जानी चाहिए, जितना भी स्टेज है वो सबकी परिणति होनी चाहिए, तब वो मैच्योर्ड पोजीशन उस भूमिका के गिनने में आती है, अदरवाइज वो इमैच्योर्ड पोजीशन है तो उसमें गड़बड़ हो जाती है. મેચ્યોર પોઝિશન હોને કે બાદ ઉતની ગડબડ નહીં હોતી, પ્રાય નહીં હોતી. તો ગુરુદેવ કે શબ્દ કો ઉદ્ધરણ કરતે હવે લિખતે હૈ કે ज्ञानी पुण्य पाप और शरीर या निमित्त में अवगाहन करता नहीं, यानी रहता नहीं, निवास करता नहीं, परंतु अपना ज्ञान स्वरूपी गगन मंडल में ही व्याप्ता है. ज्ञान गगन में वो बस व्याप्त व्यापक भाव से रहता है, अपने ज्ञान में ही रहता है, कहीं और जगह रहता नहीं। विश्व संवेदन का एक करंट चलता है, ज्ञानी को अंतर परिणति में स्व संवेदन का एक करंट चलता है, जो आत्म परिणति है, उसको ज्ञान धारा भी कहते हैं, अनंत गुण का परिणाम है उसमें। वो परिणति ऐसी बन गई है कि इसके आगे सभी प्रकार बाहर के विभाव परिणाम के और संयोग के गौण हो जाते हैं, मुख्य हो ही नहीं सकते। इतनी मुख्य स्थिति है परिणमन की, इतनी ये एकदम मुख्य स्थिति हो जाती है, मुख्य परिणति ये वो है। परिणाम छे कि जिसके पर वजन चला गया है, रस चला गया है, रस और वजन एक ही बात है। अब परिणाम है वो तराजू का पल्ला जैसा है, जिस पर वजन दिया इससे ज्यादा वजन दूसरे पल्ले में दिया कि उठ गया, चाहे स्वाभाविक हो चाहे विभाविक हो। ऐसा तो जीव को अनादि से विभाव, पुण्य पाप, संयोग, उस पर वजन ज्यादा है, उसकी परिणति बन चुकी है। उसको तोड़ने के लिए आत्मभावना, सत्संग, ये 12 भावना वाला विषय, ये सब बात उसको तोड़ने के लिए, और हो भ्रमण की, परिभ्रमण की वेदना, वेदना से वेदना में आया परिभ्रमण के विरुद्ध में, उसकी परिणति संसार की टूट जाएगी। संसार परिणति जो अनादि है उस पर उसने प्रहार कर दिया, कोई बात हुई है। इसलिए यहां से आत्मकल्याण की दिशा की सूझ आती है। गुरु कृपा गुरुदेव लिखते हैं कि इसके पहले किसी को दिशा की सूझ का एक अंश भी नहीं आता 195 पत्र में। बात सही है कि इसके पहले नहीं आता, बाद में उस सूझ आने का कारण इतनी निर्मलता आ जाती है, ज्ञान में इतनी निर्मलता आ जाती है, तो अपने हितकारी और अहितकारी परिणाम समझ में आ जाता है, अनुभव से समझ में आता है, और सूझ आ जाती है कि ये परिणाम मेरा अहित करता है, ऐसा परिणाम मुझे नहीं होना, कि मेरे हित के परिणाम है, उसमें मुझे आगे बढ़ना है, ये सूझ आ जाती है।
ऐसी पर एनी पहला नहीं जे जे मार्ज कर सूझ जे आपने जी ने लागे छे कि आ बराबर छे, तो ये मति कल्पना छे कि बराबर होई सके छे?
सामान्य समझण छे, सामान्य समझण छे, एकदम कल्पना पण नथी, क्योंकि क्षोभसममां समझवानी शक्ति छे, वर्तमान क्षोभसममां समझवानी शक्ति छे, એટલે केवल कल्पना नथी, શું પણ જેને અંતરસૂજ કહીએ તે નથી, બહારની સૂજ છે, બાહ્ય સૂજ છે, અંતરસૂજ નથી, આ અંતરસૂજમાં આવે છે। એટલે બાહ્ય સૂજમાં શું હોય છે? ધારણા જ્ઞાન છે, અને આમ કહેવાય અને આમ ન કહેવાય, ભલે સમજમાં ભૂલ ન હોય પણ એની ઇફેક્ટ ન આવે, ફિલિંગ ન આવે, એની શું એની ફિલિંગ ન આવે, અંતરસૂદમાં ફિલિંગ પ્રોપોઝિશન છે। એટલે મુમુક્ષુતાની ભૂમિકા ફિલિંગ સ્ટેજવાળી પહેલેથી હોવી જોઈએ, સ્ટાર્ટિંગ જ ત્યાંથી, વેદનાથી લીધું છે કૃપાળુદેવ, ક્યાંથી સ્ટાર્ટિંગ લીધું છે કૃપાળુદેવે? વેદનાથી, પરિભ્રમણની વેદના માં આવતો,
પરિભ્રમણની વેદના ક્યારે
થાય? જો 195 પત્રમાં શું લખે છે, પહેલું વચન, માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને, સર્વ અન્ય વિકલ્પ ને ગૌણ કરીને અથવા મૂકી દઈને એમ લીધું છે. એમણે તો શું લખ્યું છે શબ્દ, બધા વિકલ્પો મૂકી દઈને એક આ નીચે લખેલું વચન સ્મરણમાં રાખવા યોગ્ય છે. એટલે કે ભૂલવા જેવું નથી, સ્મરણમાં રાખવા જેવું છે. અર્થ શું કે ભૂલવા જેવું નથી કે અનંત કાળથી આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? ધર્મ સાધન એમ નિયમ સંયમ આપ કયો, સાધન બાર અનંત કયો, કેમ નિવૃત્તિ થતી નથી? કઈક લેકિંગ પોઈન્ટ છે, કોઈ એક મહત્વની વાત રહી જાય છે. આ સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય,
શું કરવા?
તેની નિવૃત્તિ કાં થતી નથી? આ અંતર જિજ્ઞાસા આવવી જોઈએ. અને તે શું કરવાથી થાય, એવું શું કરવું જોઈએ કે જેથી પરિભ્રમણની નિવૃત્તિ થાય? મારું પ્રયોજન પરિભ્રમણનો નાશ કરવા સિવાય બીજું કઈ નથી. આ એક વિષય ઉપર કોન્સન્ટ્રેટ થાય જીવ તો આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે એમ લીધું છે. ઘણું ચાલશે તમને અંદરમાં જો તમે આ વિષય ઉપર કોન્સન્ટ્રેટ થશો. એટલું અંદરમાં ચાલશે, એટલું અંદરમાં ચાલશે કે તમને તમારા પરિભ્રમણના કારણભૂત પરિણામોમાં વાતે વાતે પરિભ્રમણ દેખાશે, વાતે વાતે પરિભ્રમણ દેખાશે. અને એનું એની જે મૂંઝવણ છે, અરે આ શું માંડ્યું છે મેં, અરે આ શું માંડ્યું છે મેં, હજી તારે પરિભ્રમણ વધારવું છે, હજી પરિભ્રમણ તને લાલવું છે, શું છે આ તને, શું છે આ તને, એનું મૂંઝવણ વેદનામાં પરિણામ છે. એ વેદના મેચ્યોર પોઝિશનમાં આવે એટલે અંતઃકરણની શુદ્ધિ થાય. વૈરાગ્ય તો સૌ ચિંતામાં સ્વાભાવિક છે. અંતઃકરણની શુદ્ધિ થાય, અભિપ્રાયની શુદ્ધિ થાય, સંસારને ઉપાસનાનો અભિપ્રાય છૂટે, મોક્ષની ઉપાસનાનો અભિપ્રાય થાય, અને શુદ્ધ અંતઃકરણથી એક મોક્ષને વિશે યત્ન કરવાનો અભિપ્રાયથી પ્રયત્ન ચાલુ થાય. 254માં કહ્યું કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો, તેનું નામ મુમુક્ષુતા છે. આ સાચી મુમુક્ષુતા ત્યાંથી પ્રગટે. કૃપાળુદેવ લિખતે હૈ કે અનંત કાળ મે જીવ કો એક બાર ભી સચ્ચી મુમુક્ષુતા નહીં આઈ હૈ. યહાં ક્યા હુઆ કે પ્રમાણિકતા છે, ઈમાનદારી છે, છૂટને કા અભિપ્રાય હો ગયા, બસ ફિર વો છૂટેગા હી છૂટેગા. જહાં તક મોક્ષ મે ભી બેઈમાની કરતા હૈ જીવ, વહાં તક છૂટને કા કોઈ આશા નહીં, નો સ્કોપ, કોઈ છૂટને કી વાત, યે બાત હૈ. તો વો બાત 195 મે લિયા હૈ ઉન્હોને, ફર્સ્ટ સ્ટેજ હૈ મોક્ષુતા કા. ભૂતકાળ મેં વર્તમાન મેં ઓર ભવિષ્ય મેં ઇસકે બિના કિસી કો કુછ ભી લાભ હુઆ નહીં, વો લિખા હૈ. તીન કાળ મેં ઇસકે બિના કિસી કો કુછ હુઆ નહીં, આપ સબકો યહી હોના જરૂરી હૈ, ઇસકે બાદ આપકો કર્તવ્ય કા કી સમજ આયેગી, કે ક્યા કર્તવ્ય હૈ ક્યા અકર્તવ્ય હૈ. ઇસકે પહેલે કોઈ સમજ આઈ નહીં, આઈ તો સમજ લેના કે યે ગડબડ હૈ. क्या आई तो क्या समझ लेना गड़बड़ है. गड़बड़ माने क्या? स्वच्छंद है. क्या स्वच्छंद है? क्योंकि ये ज्ञानी का मार्ग है, हमको ज्ञानी के मार्ग में चलना है, ऐसा दृढ़त्व होना चाहिए. स्वच्छंद से अब नहीं चलना है, अनंत काल स्वच्छंद से ही धर्म साधन किया, अब नहीं करना है. इस तरह से જ્ઞાની કે માર્ગ મે ચલને કા દ્રઢત્વ હોતા હૈ વો વિતિર જાતા હૈ. યે ગુણ સુભાગભાઈ મે થા. સુભાગભાઈ લંબી ચોડી જાનતે નહીં થે, तत्व ज्ञान की बातें, लेकिन एक गुण देखा कृपालु देव ने, पर वो गुण बहुत अद्भुत था, तो लिखा इनके परिवार वालों को 783 पत्र में कि हमको श्री सौभाग्य की मुमुक्षुता और ज्ञानी के मार्ग में चलने की दृढ़ता अभी भी स्मरण में आती है। ऐसा कह करके ये कहा कि आप लोगों में भी ऐसी दृढ़ता होनी चाहिए। इनको इसके परिवार को लिखा है उतना ही नहीं है, सभी मुमुक्षु को लिखा है, ऐसा ले लेना चाहिए। और पढ़ने वाले को ऐसा लिखने लेना चाहिए कि मेरे को लिखा है, मेरे लिए ही लिखा है, ये बात मेरे लिए ही रह गई है, वो इस ग्रंथ में आ गई। जब कोई बात अंगीकार हो जाती है आत्मा में, तब एक महसूस इस प्रकार का अनुभव होता है कि अरे ये वचन तो मेरे लिए लिखा गया है, वरना कई साल पहले लिखे गया वचन अभी मौजूद कहाँ से रहता, वो तो नाश हो सकता है, पत्र का तो लिखावट का तो नाश हो सकता है, ये तो कागज पर के वचन है, लेकिन रह गया इसका कारण क्या है कि मुझे वो लागू हुए, उसकी असर मुझे हो जाए, ऐसी कोई स्थिति बाकी रह गई थी, इसलिए वो भी रहा है। गुरुदेव को समय सार हाथ में आते हुए वो बात लगी थी कि 2000 साल पहले कुंदकुंदाचार्य ने जो ग्रंथ लिखा वो मेरे लिए लिखा था, क्योंकि मुझे ज्ञान होने वाला था इससे, वो घटना बाकी थी ना, तो वो चीज रह गई, तो मेरे लिए रह गई है, दूसरे के लिए नहीं है, ऐसा महसूस होता है। ऐसा महसूस होना चाहिए कि जिसको ज्ञानी के मार्ग पर चलने की भावना है और जिसको स्वच्छंद नहीं करना है, उनको ये बात ऐसी चौंक मारती है कि ये बात मेरे लिए लिखी गई है, अब मुझे ज्ञानी के मार्ग पर चलना है, अपने आप स्वच्छंद में नहीं जाना है, उसको तिर जाएगा। और सौभाग्य भाई तिरे हैं कि एक कारण वशात तिरे हैं, अगर ये कारण उसमें नहीं होता तो तिरने का कोई स्कोप नहीं था, क्योंकि वो तो अन्य मत में चले गए थे, ईश्वर को मानते थे, ईश्वर कर्ता को मानते थे, चमत्कार को मानते थे, सब ऐसे कई बातें गड़बड़ी बहुत थी, लेकिन एक गुण प्रकट हो गया, मुझे ज्ञानी के मार्ग पर चलना है, और ये ज्ञानी है, इस उसके कहने पर ही चलना है, तो उसको इतना अच्छा ट्रीटमेंट दिया है कृपालु देव ने, फिर सम्यक दर्शन तक मोक्ष मार्ग में धक्का मार के प्रवेश करा दिया, ऐसा धक्का मारा, मोक्ष मार्ग में धकेल दिया, जाओ अब निर्वाण पर दूर नहीं है, ऐसी बात हो गई। यहाँ तक रखें।